એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઇતિહાસ, સ્થાપત્ય અને સત્તાની એમ કે ગજબની વાતો કરે છે. નિગેલ કેમેરોન અને એમનું પેલું પ્રખ્યાત પુસ્તક ધ ફોરબિડન સિટીના સંદર્ભમાં.
હા, નમસ્તે. અને શરૂઆતમાં જ એક નાની વાત સ્પષ્ટ કરવી પડશે, એમ કે અમને જે મૂળ વિનંતી મળી હતી ને, એ ધ ફોરબિડન સિટી ઓફ મલાક્કા વિશે હતી.
ઓ, અચ્છા.
પણ પછી થોડું ઊંડા ઉતર્યા તો ખ્યાલ આવ્યો કે નિગેલ કેમેરોનનું આ ફેમસ પુસ્તક તો ખરેખર બીજિંગના શાહી મહેલ, ચીનના ફોરબિડન સિટી વિશે છે.
અચ્છા, એટલે મલાક્કાની બીજિંગ.
હા, પણ મતલબ મલાક્કા પણ એટલું જ રસપ્રદ સ્થળ છે, એટલે અમે વિચાર્યું કે ચર્ચામાં બીજિંગની સાથે સાથે મલાક્કાના જે સમાંતર પાસાઓ છે એનું ઐતિહાસિક મહત્વ છે એને પણ સાંકળી લઈશું, કારણ કે બંને પોતપોતાની રીતે શક્તિ અને સંસ્કૃતિના અનોખા કેન્દ્રો તો હતા જ.
બિલકુલ બિલકુલ. અને આ વિષય આજે પણ એટલું જ લાગુ પડે છે, નહીં? આપણને વિચારવા મજબૂર કરે છે કે આ ઇમારતો, શાસનની રીતો, સંસ્કૃતિ, ઇતિહાસ, આ બધું એકબીજા સાથે કેવું જોડાયેલું છે. પછી ભલે એ બીજિંગનો પેલો વિરાટ શાહી મહેલ હોય કે પછી મલાક્કા જેવું જૂનું ધમધમતું બંદર, આ ચર્ચા આપણને સમજવામાં મદદ કરશે કે ભૂતકાળના જે પાવર સેન્ટર્સ હતા એ આજની દુનિયાને કેવી રીતે ઘડે છે.
તો શરૂઆત કરીએ લેખકથી. નિગેલ કેમેરોન કોણ હતા એ?
હા, ચાલો.
તો નિગેલ કેમેરોન એ સ્કોટલેન્ડના હતા, લેખક, કલા ઇતિહાસકાર અને ફોટોગ્રાફર પણ. એમનું જીવનકાળ 1920 થી 2017, લાંબુ જીવન જીવ્યા.
હા.
અને એમનું મુખ્ય કામ ખબર છે એશિયાની સંસ્કૃતિ પર હતું, ખાસ કરીને ચીન અને દક્ષિણ પૂર્વ એશિયા, એમાં એમને ઊંડો રસ.
અને રસપ્રદ વાત એ છે કે એ ખાલી પુસ્તકો વાંચીને લખનારા નહોતા, ખરું ને? એમણે તો સારો એવો સમય એશિયામાં જ વિતાવ્યો હતો, હોંગકોંગમાં ખાસ.
બરાબર. અને એના કારણે જ એમના લખાણોમાં એક અલગ જ ઊંડાણ આવે છે, એક જીવંતતા. તમે જાણે ત્યાં હો એવું લાગે, પેલી પ્રામાણિકતા દેખાય જે ખાલી દૂર બેસીને અભ્યાસ કરવાથી ના મળે.
સાચી વાત. એમની સ્ટાઇલ પણ અલગ હતી, નહીં?
હા, એમની ખાસિયત એ જ હતી, કલા, ઇતિહાસ અને પત્રકારત્વ, આ ત્રણેયનું મસ્ત મિશ્રણ કરતા. અઘરા વિષયોને પણ આમ સાવ સરળ ભાષામાં સમજાવી દે, સામાન્ય માણસને પણ મજા આવે વાંચવાની.
અને ફોટોગ્રાફીનો અનુભવ પણ કામે લાગ્યો હશે.
ચોક્કસ. એમના પુસ્તકો જુઓ તો ખ્યાલ આવે, વિઝ્યુઅલી બહુ રીચ હોય. એટલે જ ધ ફોરબિડન સિટી જેવા વિષય માટે, જ્યાં સ્થાપત્ય, રાજકારણ, સંસ્કૃતિ બધું ભળેલું છે, ત્યાં એ એકદમ પરફેક્ટ માણસ હતા.
ઓકે, તો હવે આવીએ પુસ્તક પર. બેઇજિંગનું ધ ફોરબિડન સિટી શું છે? આ પુસ્તકનો મુખ્ય આઈડિયા ખાલી એક મોટા મહેલનું વર્ણન છે કે બીજું કંઈ?
ના ના, ખાલી વર્ણન બિલકુલ નથી. પુસ્તકનો જે મૂળ તર્ક છે ને, એ છે કે આ ફોરબિડન સિટી ખાલી ઈંટો પથ્થરનો ઢગલો નથી, એ તો ચીની બ્રહ્માંડ વિજ્ઞાનનો, એમ સમજો કે ધરતી પર ઉતારેલો નકશો છે.
અચ્છા, બ્રહ્માંડનો નકશો.
હા, સમ્રાટની જે નિરપેક્ષ સત્તા હતી, લગભગ દેવી જેવી, એનું પ્રદર્શન છે. અને જાણે પૃથ્વી પર સ્વર્ગની જે વ્યવસ્થા હોય એનું એક નાનું પણ ભવ્ય રૂપ છે.
એટલે કે મહેલની એક એક વસ્તુ, એની દિશા, ઇમારતોની ગોઠવણી, રંગો, ત્યાં થતી વિધિઓ, લોકોનો દરજ્જો, આ બધું કોઈ ખાસ હેતુથી કરેલું.
બરાબર. એ જ બધું જ સમ્રાટને સામાન્ય માણસોથી અલગ પાડવા માટે, એમને કાયદેસરતા, લેજિટિમસી આપવા માટે અને લગભગ દેવ જેવો દરજ્જો આપવા માટે ડિઝાઇન કરેલું. આ ચીનમાં જે સ્વર્ગનો આદેશ, મેન્ડેટ ઓફ હેવનનો કોન્સેપ્ટ છે ને?
હા, સાંભળ્યું છે.
એને આ બધું મજબૂત કરતું હતું કે ભાઈ, સમ્રાટને શાસન કરવાનો હક ઉપરથી, સ્વર્ગમાંથી મળ્યો છે. પુસ્તક આપણને મહેલના બહારના દરબારથી શરૂ કરીને અંદરના ખાનગી ઓરડાઓ સુધી લઈ જાય છે. 15મી સદીમાં બન્યો ત્યારથી લઈને 20મી સદીમાં મ્યુઝિયમ બન્યો ત્યાં સુધીનો આખો ઇતિહાસ એમાં આવી જાય.
અને મને લાગે છે કે સૌથી રસપ્રદ વાત એ હશે કે આટલી ભવ્ય દીવારો પાછળ માણસો કેમ જીવતા હતા? સમ્રાટો, રાણીઓ, સેવકો, એમની દુનિયા કેવી હશે? પુસ્તક એના પર કંઈ કહે છે?
હા, ચોક્કસપણે. કેમેરોન ખાલી ઇમારતોની વાત નથી કરતા, એમાં રહેતા લોકો, સમ્રાટો, મહારાણીઓ, પેલી રખાતો, નપુંસકો યુનેક્સ અધિકારીઓ એમનું જીવન એમના સંઘર્ષ અંદરખાને ચાલતા ષડયંત્રો એમના ડર આ બધું પણ ચિત્રે છે પેલી ભવ્યતા પાછળની જે માનવીય વાસ્તવિકતા છે ને એને બહાર લાવે છે ચાલો હવે આ મહેલ બન્યો કેવી રીતે એના અલગ અલગ ભાગો શું હતા એને થોડું વધુ ઊંડાણથી જોઈએ અને પેલી મલાક્કા સાથેની સરખામણી પણ કરતા જઈએ બરાબર
હા ચોક્કસ તો શરૂઆત ક્યાંથી થઈ કોને વિચારાયો આટલો મોટો મહેલ બનાવવાનો અને શા માટે
વાત છે 15મી સદીની શરૂઆતની મિંગ વંશના બહુ શક્તિશાળી સમ્રાટ હતા યોંગલ એમણે નક્કી કર્યું કે ચીનની રાજધાની જે નાનજિંગમાં હતી એને ઉત્તરમાં બીજિંગ લઈ જવી
કેમ
એની પાછળ રાજકીય અને લશ્કરી કારણો હતા અને આ નવી રાજધાનીના કેન્દ્ર તરીકે એમણે આદેશ આપ્યો આ ભવ્ય અભૂતપૂર્વ શાહી મહેલ બનાવવાનો જે પછી ફોરબિડન સિટી તરીકે ઓળખાયો
પણ તમે કહ્યું એમ આ ખાલી મોટો મહેલ નહોતો બ્રહ્માંડનું પ્રતિબિંબ હતો એ કેવી રીતે જરા સમજાવશો
હા એની આખી જે ડિઝાઇન છે ને એ ચીની બ્રહ્માંડ વિજ્ઞાન ફેંગશુઈના સિદ્ધાંતો અને અંકશાસ્ત્ર પર આધારિત છે આખો મહેલ બરાબર ઉત્તર દક્ષિણ ધરી પર છે
ઉત્તર દક્ષિણ
હા અને એનું મુખ દક્ષિણ તરફ ખુલે છે આ જે ધરી છે એ આકાશમાં ધ્રુવ તારા સાથે સંરેખિત છે
અચ્છા
અને ચીની માન્યતામાં ધ્રુવ તારો એટલે સ્વર્ગીય સમ્રાટનું ઘર એટલે પૃથ્વી પરનો સમ્રાટ પણ જાણે એ જ સ્વર્ગીય વ્યવસ્થાનું કેન્દ્ર બને આ કોઈ એમ જ નથી કરી નાખ્યું સત્તાને બ્રહ્માંડીય સમર્થન આપવાનો આ એક બહુ મોટો પ્રયાસ હતો
ગજબ અને એના બાંધકામમાં લોકો અને સામગ્રી એ પણ કંઈક અસાધારણ હશે જ
અસાધારણ નહીં અકલ્પનીય કહેવાય છે કે 10 લાખથી વધુ મજૂરો
10 લાખ
હા અને 1 લાખ જેટલા કુશળ કારીગરો લગભગ 14 વર્ષ સુધી કામ ચાલ્યું અને સામગ્રી આખા સામ્રાજ્યમાંથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુઓ લાવવામાં આવી જેમ કે દક્ષિણમાંથી ખાસ નાનમું લાકડું આજે પણ એ બહુ કિંમતી ગણાય
ઓહો
અને જમીન પર લગાવવા માટે ખાસ પ્રોસેસથી બનાવેલી સોનેરી ઈંટો આ બધું શું બતાવે છે કે શરૂઆતથી જ આ ખાલી રહેવાની જગ્યા નહોતી સમ્રાટની તાકાત અને સામ્રાજ્યની સમૃદ્ધિનું મોટું પ્રદર્શન હતું
તો મહેલનો એક ભાગ એટલે બાહ્ય દરબાર જ્યાં રાજકાજ થતું હશે એ કેવો હતો
બાહ્ય દરબાર એટલે પાવરનું સ્ટેજ શક્તિ પ્રદર્શનનું મુખ્ય મંચ એમાં 3 મુખ્ય અને બહુ મોટા હોલ હતા હોલ ઓફ સુપ્રીમ હાર્મની સેન્ટ્રલ હાર્મની અને પ્રિઝર્વિંગ હાર્મની
3 હોલ
હા અને એ પણ વિશાળ ચોકમાં આવેલા તમે કલ્પના કરો કોઈ અધિકારી કે બહારનો રાજદૂત ત્યાં આવે તો એ વિશાળતા જોઈને અને સામે સમ્રાટનો પેલો ઊંચો ડ્રેગન સિંહાસન જોઈને જ આમ અડધો થઈ જાય પ્રભાવિત થઈ જાય કદાચ થોડો ડર પણ લાગે
એટલે આર્કિટેક્ચરનો ઉપયોગ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ માટે થતો હતો
બિલકુલ અને ત્યાં જે મોટી મોટી વિધિઓ થતી જેમ કે રાજ્યાભિષેક નવા વર્ષની ઉજવણી લશ્કરી પરેડ આ બધું સમ્રાટના સ્વર્ગના આદેશને વારંવાર સાબિત કરતું આખું વાતાવરણ જ એવું કે જાણે સમ્રાટ જ દુનિયાનું કેન્દ્ર છે એક પ્રકારનું ભવ્ય રાજકીય થિયેટર
સમજાઈ ગયું હવે વાત કરીએ આંતરિક દરબારની જે સમ્રાટ અને એમના પરિવારનું ઘર હતું એ આ બાહ્ય દરબારથી કેટલું જુદું
બહુ જ જુદું બાહ્ય દરબાર કેવો હતો ભવ્ય ઔપચારિક પણ આંતરિક દરબાર એનાથી ઉલટું વધુ ખાનગી વધુ જટિલ અને કદાચ કહું તો વધુ ગૂંગળાવનારું વિશ્વ
ગૂંગળાવનારું
હા કારણ કે અહીં સમ્રાટ મુખ્ય મહારાણી અને એમની અસંખ્ય ઉપપત્નીઓ રાજકુમારો રાજકુમારીઓ રહેતા અને અહીંનું જીવન એટલા કડક નિયમો અને હાયરાર્કીથી ચાલતું હતું કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જાય
ખાસ કરીને સ્ત્રીઓ માટે કેવું હશે આ જીવન પુસ્તકને સોનેરી પિંજરું કહે છે એમ તમે કહ્યું
હા કારણ કે જુઓ વૈભવ અપાર હતો સુખ સુવિધાઓ બધી જ પણ સ્વતંત્રતા બિલકુલ નહીં સ્ત્રીઓનું જીવન પ્રોટોકોલ પાળવામાં સમ્રાટની કૃપા મેળવવા માટે સતત એકબીજા સાથે સ્પર્ધા કરવામાં અને દરબારના જે ષડયંત્રો હોય એમાં જ વીતતું દેખાવ ભલે સ્વર્ગ જેવો હોય અંદરથી એ બંધન જ હતું
અને અહીં પેલી નપુંસકો યુનેક્સની ભૂમિકા શું હતી એમના વિશે ઘણું સાંભળવા મળે છે ઇતિહાસમાં
નપુંસકો એ આંતરિક દરબારનો એક બહુ જ મહત્વનો અને આમ જુઓ તો શક્તિશાળી હિસ્સો હતા.
શક્તિશાળી કઈ રીતે?
કારણ કે એ એકમાત્ર પુરુષો હતા જેમને આંતરિક દરબારમાં, એટલે કે જ્યાં શાહી સ્ત્રીઓ રહેતી, ત્યાં મુક્તપણે હરવા ફરવાની અને એમની સેવા કરવાની પરવાનગી હતી. કેમ કે એમનાથી વંશનો કોઈ ખતરો નહોતો.
અચ્છા,
એટલે ધીમે ધીમે તેઓ ખૂબ પ્રભાવશાળી બની ગયા. એ સમ્રાટ અને બહારની દુનિયા વચ્ચેની કડી જેવા હતા અને ઘણીવાર તો પડદા પાછળ રહીને રાજકારણમાં બહુ મોટો ભાગ ભજવતા. એમનો ઉદય અને પછી પતન એ પણ ફોરબિડન સિટીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે.
બાપરે, આ બધું સાંભળીને લાગે છે કે ખાલી ભવ્યતા જ નહોતી, ઘણી જટિલતાને માનવીય ડ્રામા પણ હતો ત્યાં. હવે જો આપણે મલાક્કાની વાત કરીએ, જેના વિશે શરૂઆતમાં ઉલ્લેખ થયેલો, તો શું ત્યાં પણ આવું કોઈ શક્તિનું કેન્દ્ર હતું?
હા, ચોક્કસ. મલાક્કા પણ 15મી સદીમાં દક્ષિણ પૂર્વ એશિયાનું બહુ મોટું નામ હતું, એક શક્તિશાળી સલ્તનત અને મુખ્ય વ્યાપારી બંદર.
એટલે બીજિંગ જેવું જ?
ના, થોડું અલગ. જો, બીજિંગ જમીન પર આધારિત મોટા સામ્રાજ્યનું કેન્દ્ર હતું, બરાબર, જ્યારે મલાક્કા દરિયાઈ માર્ગો અને વ્યાપારનું કેન્દ્ર હતું. એની તાકાત અલગ પ્રકારની હતી. મલક્કાના સુલતાનનો મહેલ પણ સત્તાનું કેન્દ્ર હતું, પણ શક્તિનું પ્રદર્શન જુદી રીતે થતું.
કેવી રીતે? શું ફરક હતો?
બીજિંગમાં શક્તિ કેવી રીતે દેખાતી? પેલી બ્રહ્માંડીય વિધિઓ, ભવ્ય ઇમારતો, એનાથી. જ્યારે મલક્કાની શક્તિ એના સ્ટ્રેટેજિક લોકેશનમાં હતી, આંતરરાષ્ટ્રીય વેપાર પર એનો જે કંટ્રોલ હતો એમાં હતી, એમની કુશળ ડિપ્લોમેસીમાં હતી અને એમની નેવી પણ મજબૂત હતી. મલક્કા એકદમ કોસ્મોપોલિટન શહેર હતું. દુનિયાભરના વેપારીઓ ત્યાં આવતા, એટલે ત્યાં શક્તિ દેખાડવા કરતાં અનુભવાતી વધુ હતી. વેપાર કરવાની સરળતા, સુરક્ષા, જુદી જુદી સંસ્કૃતિઓનું સાથે રહેવું, આ બધામાં એની તાકાત દેખાતી. બંને પોતપોતાની રીતે કેન્દ્રો હતા, પણ શક્તિના સ્ત્રોત અને એની અભિવ્યક્તિ જુદા હતા.
સમજાઈ ગયો. બહુ રસપ્રદ સરખામણી છે. હવે ફરી બીજિંગ પર આવીએ. મહેલની અંદર રોજબરોજની જિંદગી કેવી હતી? ખાલી સમારોહ અને ષડયંત્ર જ ચાલતા હતા કે બીજું કંઈ પણ હતું?
ના ના, એ તો એક આખું આખું શહેર હતું અંદર. પુસ્તક વર્ણવે છે કે ત્યાં શાહી બગીચાઓ હતા, જ્યાં સમ્રાટ આરામ કરતા. કલા અને હસ્તકલાની વર્કશોપ હતી. ત્યાં બેસ્ટ ક્વોલિટીનું પોર્સલીન, રેશમ, બીજી કલાકૃતિઓ બનતી.
વાહ.
હજારો લોકો માટે રસોઈ બનાવતા મસ્ત મોટા રસોડા હતા. વહીવટી કચેરીઓ હતી જ્યાંથી આખા સામ્રાજ્યનો કારભાર ચાલતો. ભલે સમ્રાટ અને શાહી પરિવારનું જીવન થોડું એકાંતમાં હોય, પણ મહેલ તો હજારો લોકોની અવરજવર અને કામકાજથી સતત થમધમતો રહેતો હતો.
અને પછી આ શાહી યુગનો અંત કેવી રીતે આવ્યો? આટલી ભવ્ય વ્યવસ્થા તૂટી કેવી રીતે?
એ થયું 20મી સદીની શરૂઆતમાં. ચીનમાં ક્રાંતિ થઈ અને છેલ્લો રાજવંશ, કિંગ રાજવંશ, એનો અંત આવ્યો. છેલ્લા સમ્રાટ હતા પુઈ, એમને પદ છોડવું પડ્યું. પછી જે અંધાધૂંધીનો સમય આવ્યો, એમાં મહેલને થોડું નુકસાન પણ થયું, લૂંટફાટ પણ થઈ, પણ છેવટે એને પેલેસ મ્યુઝિયમ તરીકે જાહેર કરવામાં આવ્યો. ચીનના ભવ્ય ભૂતકાળના પ્રતીક તરીકે એને સાચવવામાં આવ્યો. આ એક બહુ મોટો બદલાવ કહેવાય નહીં? નિરપેક્ષ સત્તાનું કેન્દ્ર હતું, એમાંથી રાષ્ટ્રીય સાંસ્કૃતિક વારસો બની ગયો.
ખરેખર શું સફર છે આ પુસ્તક અને મલાક્કાના ઉદાહરણ પરથી? કયા મુખ્ય વિચારો કે સંદેશા આપણે તારવી શકીએ જે આજે પણ કદાચ કામ લાગે?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો વિચાર, ખાસ કરીને બીજિંગના સંદર્ભમાં, એ છે કે સ્થાપત્ય ક્યારેય ખાલી બાંધકામ નથી હોતું. એ કોઈ વિચારધારા, કોઈ માન્યતાનું ભૌતિક સ્વરૂપ હોય છે.
બરાબર.
ફોરબિડન સિટીની ડિઝાઇન જ બતાવે છે કે શાસકો જગ્યાનો ઉપયોગ કેવી રીતે પોતાની સત્તાને યોગ્ય ઠેરવવા અને બ્રહ્માંડમાં પોતાનું સ્થાન નક્કી કરવા કરે છે. આપણે આપણી આસપાસ જોઈએ, સરકારી ઇમારતો, ધાર્મિક સ્થળો, ત્યાં પણ કંઈક અંશે આ જ વાત લાગુ પડે છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે શક્તિ અને એને ટકાવી રાખવા માટે જે વિધિઓ થાય છે એનો સંબંધ. ફોરબિડન સિટીમાં સતત જે સમારોહ થતા, જે પ્રોટોકોલ હતા, એ ખાલી દેખાડો લતો?
બિલકુલ નહીં.
એ શક્તિને જીવંત રાખવાની, એને વારંવાર સ્થાપિત કરવાની રીત હતી. એના વગર કદાચ સમ્રાટની સત્તા આટલી મજબૂત ના રહી હોત. આજે પણ આપણે જોઈએ છે ને સંસ્થાઓ, દેશો બધા પોતાની ઓળખ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આવા પ્રતીકો અને વિધિઓનો ઉપયોગ કરે છે.
સાચી વાત. હવે જો મલાક્કા તરફ નજર કરીએ તો ત્રીજો બહુ મહત્વનો સંદેશ મળે છે. એ છે સાંસ્કૃતિક મિશ્રણ અને અનુકૂલન સાધવાની તાકાત.
એ કેવી રીતે?
મલાક્કા સફળ કેમ થયું? એનું એક મોટું કારણ એ હતું કે એણે જુદી જુદી સંસ્કૃતિઓને, મલય, ચીની, ભારતીય, અરબ, પછી યુરોપિયન, એ બધાને અપનાવ્યા, એમની સાથે ભળી ગયું. એમાંથી પેરાનાકન જેવી નવી અને સમૃદ્ધ મિશ્ર સંસ્કૃતિઓ જન્મી.
ઓ વાહ!
આજના ભારતમાં, જ્યાં આપણે આટલી બધી વિવિધતા વચ્ચે જીવીએ છીએ, ત્યાં આ વાત કેટલી મહત્વની છે કે વિવિધતા એ બોજ નથી પણ શક્તિ છે.
બરાબર. અને ચોથો મુદ્દો, જે બંને જગ્યાએ થોડો થોડો લાગુ પડે છે, એ છે વારસાનું જતન અને એનો અર્થ શું. બીજિંગનું ફોર્બિડન સિટી હવે મ્યુઝિયમ છે, મલાક્કા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, પણ સવાલ એ છે કે આપણે ઇતિહાસને ખાલી કાચની પેટીમાં સજાવીને રાખવો છે?
સારો સવાલ છે.
કે પછી એને જીવંત રાખીને આજના જમાના સાથે જોડવો છે? આપણા અમદાવાદ જેવા ઐતિહાસિક શહેરના વિકાસ અને સંરક્ષણ માટે આ બહુ મોટો પ્રશ્ન છે. જીવંત વારસો કોને કહેવાય?
એકદમ સાચી વાત. આ બધા મુદ્દા ખરેખર વિચારવા જેવા છે. ભૂતકાળમાંથી ઘણું શીખવા મળે છે, પુસ્તકમાંથી અને આ ઇતિહાસમાંથી. અમુક વિચારો એવા છે જે મગજમાં રહી જાય.
હા, કયા વિચારો? કોઈ એવી વાત જે યાદ રહી ગઈ હોય?
એક વિચાર જે મને લાગે છે ફોર્બિડન સિટીના આખા સારને પકડી લે છે એ આ છે. ફોર્બિડન સિટી માત્ર મહેલ નહોતો પણ બ્રહ્માંડનો પાર્થિવ નકશો હતો, જેમાં સમ્રાટ તેનું જીવંત દૈવી કેન્દ્ર હતો. બસ આ એક વાક્યમાં પેલી ભવ્યતા પાછળનો આખો ફિલોસોફિકલ હેતુ આવી ગયો.
વાહ! અને પેલું સોનેરી પિંજરાવાળું જે અવલોકન હતું એ પણ કેટલું સચોટ છે. આંતરિક દરબારમાં અપાર વિશેષાધિકાર ગહન એકલતાથી અવિભાજ્ય હતો. તે એક સોનેરી પિંજરું હતું કે જેમાંથી છટકી શકાય નહીં. સીધું શાહી જીવનની પેલી વક્રતા અને માનવીય કિંમત પર પ્રકાશ પાડે છે.
અને મલાક્કાના સંદર્ભમાં ભલે એ કોઈ કાલ્પનિક પુસ્તકમાંથી હોય પણ એને ઇતિહાસને બરાબર લાગુ પડે એવો વિચાર છે. મલાક્કા કોઈ એક શક્તિ દ્વારા જીતાયું ન હતું, તેને દરેક દ્વારા વારાફરતી અપનાવવામાં આવ્યું હતું અને દરેકે તેને પહેલાં કરતાં વધુ સમૃદ્ધ અને ગરીબ બનાવ્યું. આ વસાહતી શાસનના જે જટિલ પરિણામો હોય ને, ઘણીવાર વિરોધાભાસી, એ બતાવે છે. કંઈક મળ્યું તો કંઈક ગુમાવ્યું પણ.
બરાબર. તો આ બધા ઐતિહાસિક પાઠ અને વિચારોનો આજના જીવનમાં, આપણા રોજબરોજના જીવનમાં કઈ ઉપયોગ થઈ શકે? કંઈક પ્રેરણા મળે?
હા, ચોક્કસ મળે. પહેલું તો શહેરી આયોજન અને વારસાના સંરક્ષણમાં. મલાક્કા અને બીજિંગના અનુભવો આપણને શીખવે છે કે વિકાસ અને વારસાને સાચવવા વચ્ચે બેલેન્સ કેટલું જરૂરી છે.
હા, એ તો છે જ.
અમદાવાદ, જયપુર કે ભારતના બીજા જે ઐતિહાસિક શહેરો છે એમના માટે આ બહુ મોટી શીખ છે. ભૂતકાળને સાવ ભૂંસી નાખ્યા વગર ભવિષ્ય કેવી રીતે બનાવવું, આ એક મોટો પડકાર છે.
બીજું, સાંસ્કૃતિક વિવિધતાનું સંચાલન. મલાક્કાની જેમ આપણો દેશ પણ વિવિધતાથી ભરેલો છે. મલાક્કાની સફળતા અને પછીની નિષ્ફળતાઓ પણ આપણને શીખવે છે કે એક એવું વાતાવરણ કેવી રીતે બનાવવું જ્યાં જુદા જુદા સમુદાયો શાંતિથી સાથે રહી શકે અને એકબીજાના વિકાસમાં મદદરૂપ થાય. આ વાત ખાલી સમાજ માટે નહીં, કંપનીઓ અને સંસ્થાઓ માટે પણ એટલી જ સાચી છે.
અને ત્રીજું, જે ફોર્બિડન સિટી પરથી શીખવા મળે છે, તે છે જગ્યા અને ડિઝાઇનનો પ્રભાવ. આપણી આસપાસનું ભૌતિક વાતાવરણ, એટલે કે આપણી ઇમારતો, આપણી ઓફિસો, આપણા ઘરો, એ આપણા વર્તન પર, આપણી લાગણીઓ પર અને આપણી વચ્ચેના સંબંધો પર કેવી અસર કરે છે.
અચ્છા, એ કેવી રીતે?
ફોર્બિડન સિટીનું ઉદાહરણ જુઓ. એની ડિઝાઇન જ સત્તા અને નિયંત્રણ બતાવવા માટે હતી. તો આજે આપણે જ્યારે ઓફિસ, ઘર, સ્કૂલ કે જાહેર જગ્યાઓ ડિઝાઇન કરીએ ત્યારે વિચારી શકીએ કે આપણી ડિઝાઇન લોકોને જોડે છે કે તોડે છે, સહકાર વધારે છે કે હાયરાર્કી મજબૂત કરે છે.
બહુ જ રસપ્રદ મુદ્દો છે આ. તો આટલી ઊંડી ચર્ચા પછી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વની શીખ કઈ રહી આ આખા વિષયમાંથી?
મારા માટે સૌથી મહત્વની વાત કદાચ મલાક્કાના ઉદાહરણ પરથી આવે છે. એ યાદ અપાવે છે કે સાંસ્કૃતિક મિશ્રણ અને બદલાવને સ્વીકારવાની જે ક્ષમતા છે ને, એ નબળાઈ નથી, એ તાકાત છે. સંસ્કૃતિઓ જ્યારે બહારના પ્રભાવોથી ડરવાને બદલે એને પોતાની અંદર સમાવે છે ત્યારે એ વધુ જીવંત અને સમૃદ્ધ બને છે. અને બીજું, ઇતિહાસને સમજવા માટે આપણે મહેનત કરવી પડે છે, નહીંતર એ સાચે જ પ્રતિબંધિત એટલે કે ભૂલાઈ જાય છે.
અને મારા માટે ફોરબિડન સિટીની વાત પરથી એ શીખ મળી કે કોઈ પણ ભવ્ય સ્મારક હોય કે મોટી સંસ્થા હોય, એની પાછળ ખાલી ઈંટો અને પથ્થર નથી હોતા, એની પાછળ વિચારો હોય છે, માન્યતાઓ હોય છે અને અસંખ્ય માણસોની વાર્તાઓ છુપાયેલી હોય છે. આપણે ખાલી એની સુંદરતા કે ભવ્યતા જોઈએ એ પૂરતું નથી, એની પાછળનું શા માટે અને કોના માટે એ સમજવું જરૂરી છે. એનાથી આપણી આસપાસની દુનિયાને જોવાની એક નવી ઊંડી દ્રષ્ટિ મળે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.